આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 6 માર્ચ અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આખરે ધૂળેટી 3 તારીખે કે 4 તારીખે ઉજવવી તેની ચર્ચા વચ્ચે હોળીનો તહેવાર આવ્યા અને ગયા. ધૂળેટી આવી અને ગઈ. જેમ હોળીમાં અનેક જુદા જુદા રંગો ઉડે ને, એમ આજનો કાર્યક્રમ પણ વિવિધ વિષયો પર આધારિત અહેવાલો વાળો છે. આ ઉપરાંત કાર્યક્રમમાં છે કેટલાક સુંદર ગીતો. તો આજનો કાર્યક્રમ શરૂ કરીએ પણ તે પહેલાં આજનો પ્રશ્ન છે કે આ હોળીનો તહેવાર તમે કેવી રીતે ઉજવ્યો એ અમને જણાવો. અમારો નંબર છે 0439799767. આ નંબર પર તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 6 માર્ચના મુખ્ય સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. મધ્યપૂર્વમાં વ્યાપક ફ્લાઇટ રદ થવાને કારણે દુબઈમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયનો આ પ્રદેશમાંથી બહાર નીકળવાના વિવિધ રસ્તાઓ શોધી રહ્યા છે. અનેક રાષ્ટ્રોએ તેમની એર સ્પેસ બંધ કરી દેતા હજારો મુસાફરો પ્રભાવિત થયા છે, જેના કારણે એરલાઇન્સને વિશ્વના સૌથી વ્યસ્ત ઉડ્ડયન કોરિડોર મારફતે સેવાઓ સ્થગિત કરવા અથવા માર્ગ બદલવા માટે ફરજ પડી છે. મુસાફરો પડોશી દેશ ઓમાનમાંથી જવાનો પણ વિકલ્પ વિચારી રહ્યા છે, જ્યાં ફ્લાઇટ હજુ ઉપલબ્ધ હોઈ શકે છે અને આ માટે તેઓ $1,500થી વધુની રકમ ચૂકવી રહ્યા છે. SBS અરેબિકે દુબઈ સ્થિત કેબ ડ્રાઈવર ઓમરાન ખાન સાથે વાત કરી, જેમણે કહ્યું કે સરહદ પાર કરવાની યાત્રાઓમાં લોકોનો રસ વધ્યો છે. ઓસ્ટ્રેલિયન સરકારે હિઝબ ઉત તહરીરને ક્રિમિનલ કોડ હેઠળ પ્રતિબંધિત હેટ ગ્રુપ તરીકે સૂચિબદ્ધ કરતા તે આમ સૂચિબદ્ધ થનારી પ્રથમ સંસ્થા બની છે. હવે આ જૂથના સભ્ય બનવું, તેમાં ભરતી કરવી, તાલીમ અથવા ભંડોળ પૂરું પાડવું એ ગુનો છે. આ નવા માળખા હેઠળની પ્રથમ સૂચિ છે, જે સરકારને હિંસા અથવા નફરતને પ્રોત્સાહન આપતા જૂથોને સૂચિબદ્ધ કરવામાં સક્ષમ બનાવે છે. ગૃહ બાબતોના પ્રધાન ટોની બર્કનું કહેવું છે કે સરકારનું નવું માળખું આવા જૂથોને સમાજમાં વિભાજનના બીજ વાવતા અટકાવશે, જે માત્ર સામાજિક એકતા જ નહીં પણ ઓસ્ટ્રેલિયનોની સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે. જેસિન્ટા નમ્પિજિમ્પા પ્રાઇસે માનહાનિના કેસ દરમિયાન મુસાફરી માટે કરદાતાઓના ખર્ચે પૈસા લેવાનો બચાવ કર્યો છે, જ્યારે સાંસદોના ખર્ચ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રસ્થાને છે. જુલાઈ 2024માં જાહેર કરાયેલી એક મીડિયા રિલીઝ પર ઇન્ડિજિનસ લેન્ડ કાઉન્સિલ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા દરમિયાન બચાવ કરતા સેનેટર પ્રાઇસને ડાર્વિનમાં 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે 12 રાત્રિઓ માટે ટ્રાવેલ અલાઉન્સ પેટે $1,980 મળ્યા હતા. પરંતુ તેઓ કહે છે કે તેમના તમામ પ્રવાસના દાવા સત્તાવાર માર્ગદર્શિકા મુજબ જ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન સરકાર વારંવાર કહી રહી છે કે તે ઈરાન સામે લડવા માટે સૈનિકો મોકલશે નહીં. તેમ છતાં આ વધતા સંઘર્ષમાં ઓસ્ટ્રેલિયાની ભૂમિકા અંગે સતત પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એવો અહેવાલ છે કે બે ઓસ્ટ્રેલિયન સૈનિકો યુએસ નેવલ સબમરીનમાં સવાર હતા, જેણે આ અઠવાડિયે ઈરાની જહાજ પર ટોર્પિડો છોડ્યો હતો, જેમાં 140થી વધુ ખલાસીઓ માર્યા ગયા. કેબિનેટ મંત્રી માર્ક બટલરે આ અહેવાલની પુષ્ટિ કરી નથી, પરંતુ ચેનલ 7ને જણાવ્યું છે કે ઓકસ સંરક્ષણ કરારના ભાગરૂપે ઓસ્ટ્રેલિયન સૈનિકો નિયમિતપણે અમેરિકન સબમરીનો પણ હોય છે. લિબરલ સેનેટર જેન હ્યુમ કહે છે કે આ વ્યવસ્થા તમામ ભાગીદારો માટે ફાયદાકારક છે. અન્ય એક સમાચાર મુજબ ફેડરલ સરકાર ઓસ્ટ્રેલિયાના ક્રિટિકલ મિનરલ રિફાઇનિંગ ક્ષેત્રને વેગ આપવા માટે નવા સંશોધન કેન્દ્રમાં $53 મિલિયન રોકાણ કરી રહી છે. ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચે ક્રિટિકલ મિનરલ ડીલ પર હસ્તાક્ષર થયા બાદ આ ભંડોળ જીઓસાયન્સ ઓસ્ટ્રેલિયાને આપવામાં આવશે. ઉદ્યોગ પ્રધાન ટીમ આયર્સનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં આ સંસાધનોનું સંચાલન વધુને વધુ મહત્વપૂર્ણ બની રહ્યું છે. ફેડરલ કોર્ટે નોર્ધન ટેરેટરીના પરંપરાગત માલિકોની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને ગ્લેનકોરની મેક આર્થર રિવર માઇનિંગ દ્વારા થયેલા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક નુકસાન માટે $54 મિલિયનથી વધુનો પુરસ્કાર આપવાની વાત કરી છે. પરંપરાગત માલિકો સૌપ્રથમ 2020માં નોર્ધન ટેરેટરી સરકારને કોર્ટમાં લઈ ગયા હતા અને દલીલ કરી હતી કે ખાણને કારણે તેમને નોંધપાત્ર અને સતત નુકસાન થયું છે. આ હતા તારીખ 6 માર્ચના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. મિત્રો, વધતી મોંઘવારીનો માર રેસ્ટોરન્ટ અને કેફેના ઉદ્યોગ પર પણ પડ્યો છે. જો કે એક દંપતી છે જેણે કેટલાક પગલાં લઈને તેની અસર ઓછી કરવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં સફળતા પણ મેળવી છે. ચાલો જાણીએ વિગતો આ અહેવાલમાં.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
એક નવા રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાના રેસ્ટોરન્ટ્સ અને કાફે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. વધતા ખર્ચ અને ઘટતી આવકને કારણે છેલ્લા એક વર્ષમાં 10માંથી 1 ફૂડ સર્વિસ આઉટલેટ બંધ થાય તેવી ફરજ પડી છે. જો કે એક ઓસ્ટ્રેલિયન દંપતીએ આ પરિસ્થિતિમાં ટકી રહેવા અને આગળ વધવાનો રસ્તો શોધી કાઢ્યો છે. વધુ વિગતો જાણીએ આ અહેવાલમાં. મેલબર્નના પૂર્વ વિસ્તારમાં આવેલા એક વ્યસ્ત પિઝેરિયામાં વુડ ઓવન ચાલુ કરવું તેમનું રોજિંદુ કામ છે, જેના માલિક છે ડેનિયલ બેરેઝ અને પત્ની સનસિટા બુટસાકુતાનાયો.
We're making the wood fire Napoli style. We have a big oven which is very high temperature.
લાંબા સંઘર્ષ પછી આ દંપતીએ તેમના બિઝનેસને આર્થિક રીતે સદ્ધર કરવા માટે સખત મહેનત કરી છે. ઘણા માલિક ઓપરેટરોની જેમ તેમણે શરૂઆતમાં એક સામાન્ય રસ્તો જ અપનાવ્યો.
We didn't pay ourselves or the money that we make. It's go to the staff, it's go to the wages, go to the cost. So it's not very good for the business.
ડાઇનિંગ અને ટેકઅવે ઓર્ડર્સ પુષ્કળ હોવા છતાં સ્ટાફના પગાર પાછળ નફાનો મોટો ભાગ ખર્ચાઈ રહ્યો હતો. થાઇલેન્ડથી માઇગ્રેશન કરીને આવેલા શ્રીમતી બુટસાકુતાનાયોએ જણાવ્યું કે તેમનો પહેલો પડકાર સર્વિસ સ્ટાફ ઘટાડવાનો હતો.
I talk to my husband like, can I handle the floor alone when we not busy like the weekday? Even though when we are full house, I'm very confident that I can handle alone.
7 વર્ષ પહેલા લગ્ન કરનારા દંપતિ માટે આ કંટાળાજનક અને થકવી નાખનારો નિર્ણય હતો, પરંતુ તેનું પરિણામ સારું આવ્યું.
Sometimes we nearly give up and my husband actually asking me like, are you all right to do this? But or I tell him that I am Thai and I am a fighter. After a year, we have a meeting with our accountant and they actually say, what did you do to the place? Now we start to have a profit.
શ્રીમતી બુટસાકુતાનાયોએ જણાવ્યું કે તેમનો રોકડ પ્રવાહ એટલે કે કેશ ફ્લો ધીમે ધીમે વધ્યો. સખત મહેનતે બોસ પિઝેરિયાનું ચિત્ર બદલી નાખ્યું, પરંતુ નવો રિપોર્ટ દર્શાવે છે કે હોસ્પિટાલિટી ક્ષેત્રના અન્ય માલિકોએ હાર માની લીધી છે. પેટ્રિક કોગલાન ક્રેડિટ રિપોર્ટિંગ એજન્સી ક્રેડિટ વોચના સીઈઓ છે.
Looking at about 1 in 10 food service businesses shutting its doors. Now that could be voluntary administration, it could be insolvency, it could be just closing the business down. That is a record high failure rate, that is double the national average.
Australian Restaurant and Cafe Association na CEO ane industry advocate Wes Lambert kahe che ke ghatti aavak ane aasmane pahunchela kharch aa mate jawabdar che.
Cost of goods sold, cost of produce and protein and coffee and other input costs into businesses, not to mention skyrocketing increases to insurance and utilities and other underlying expenses that those businesses pay. Operators around the country are telling us that there's just no money in hospitality. So they just are not paying themselves and they certainly are not able to pay any arrears to the ATO or any back rent that's due.
ક્રેડિટ વોચનું કહેવું છે કે સાવ ઓછા નફા પર ચાલતા નાના ફૂડ સર્વિસ ઓપરેટરો આ વર્ષના બાકીના સમયમાં પણ જોખમમાં જ રહેશે તેવી શક્યતા છે. પેટ્રિક કોગલાન આ સ્થિતિને વિગતે સમજાવે છે.
Demand has obviously softened significantly in the consumer spend, particularly for dining out, and we talk about it as this concept of trading down. With real wages falling and interest rates up, Australians are cutting non-essentials.
આ મુશ્કેલ સમયમાં ટકી રહેવાનો અર્થ છે ખર્ચનું યોગ્ય સંચાલન કરવું. શ્રીમતી બુટસાકુથાનાયો જણાવે છે કે ખોરાકનો બગાડ ઘટાડીને વહેલા ઉઠીને તાજા શાકભાજી જાતે ખરીદીને તેમણે સારી એવી બચત કરી છે.
We go into the market ourselves and we prep by ourselves and we do the service as well. So the business is into the point where we paid off our loan. We don't have any loan anymore and so I'm very happy in this point.
તેમના મતે સફળતાનું બીજું રહસ્ય છે ગ્રાહકોને આપવામાં આવતી મૈત્રીપૂર્ણ સેવા, અને ગ્રાહકો પણ આ વાત સાથે સહમત છે.
Just loved the pizzas here and loved the customer service and the atmosphere.
સારો નફો કમાતા થવામાં તેમને ઘણો સમય લાગ્યો. શ્રીમતી બુટસાકુથાનાયુ કહે છે કે તેમની સફળતા અન્ય લોકોને પ્રેરણા આપશે. આ દંપતી હવે રજા ગાળવા થાઈલેન્ડમાં તેમના પરિવારને મળવા જઈ શકે છે અને તાજેતરમાં જ પોતાનું પહેલું ઘર પણ ખરીદ્યું છે.
Very very proud. Achieved the big big goal in my life and I'm not scared of anything now. I just have to try hard and keep fighting.
SBS Small Business Secret માટેનો સેન્દ્રા ફુલુનનો અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુશાણ દેસાઈ પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, બુધવારના કાર્યક્રમમાં હેમલતાબેને SBS ગુજરાતી ટીમ અને શ્રોતાઓને હોળીની શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે મીરાનીબેને જે રીતે હોળીની પરંપરા વિશે વાત કરી એ રીતે તેઓ ભારતમાં હોળી ઉજવતા હતા. તેમને કાર્યક્રમમાં પ્રસ્તુત કરવામાં આવેલા ગીતો પણ ખૂબ ગમ્યા. આભાર હેમલતાબેન. મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું મોંઘવારીના માર વચ્ચે ડગુમગુ ચાલતા રેસ્ટોરન્ટ ઉદ્યોગ વિશે. મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 5 માર્ચ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની વચ્ચે ભારતે એક મોટી અફવાને સખ્ત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ભારતીય બંદરો કે નેવલ બેઝનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા કરી રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે ખોટા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકાની એક ન્યૂઝ ચેનલ પર ભૂતપૂર્વ આર્મી કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે યુદ્ધ નિષ્ણાતો સાથેના ચર્ચા કાર્યક્રમમાં એવો દાવો કર્યો હતો કે અમેરિકાના પોતાના તમામ મથકો તબાહ થઈ ગયા હોવાથી તેઓ હવે ભારતીય બંદરો પર નિર્ભર છે. વિદેશ મંત્રાલયે આ દાવાને આધારહીન ગણાવતા લોકોને આવી નકલી અને ભ્રામક ટિપ્પણીઓથી સાવધ રહેવા તાકીદ કરી છે. ભારત કોઈ પણ દેશને પોતાની જમીન, બંદર કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપતું નથી. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે વાતચીત અને રાજદ્વારી રીતે જ આ તણાવ ઓછો થવો જોઈએ. આ યુદ્ધને કારણે અખાતી દેશોમાં રહેતા આશરે 1 કરોડ ભારતીય નાગરિકોની સુરક્ષા, વેપાર અને ઉર્જા બળતણ પુરવઠા પર ગંભીર અસર પડી રહી છે. ભારત માટે આ સ્થિતિ ખૂબ મહત્વની છે, કારણ કે મધ્ય પૂર્વમાં શાંતિ જળવાય તે ભારતના હિતમાં છે. આ અફવા એવા સમયે ફેલાઈ જ્યારે હિન્દ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાનના યુદ્ધ જહાજ દેનાને ડૂબાડી દીધું હતું. આ જહાજ ભારતમાં આયોજિત નૌકાદળ કવાયતમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું, જેમાં 80થી વધુ ક્રુ મેમ્બર્સના મોત થયા છે. જોકે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આ હુમલામાં ભારતીય બંદરોની કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈરાન વચ્ચે વધી રહેલા આ તણાવમાં ભારત પોતાની તટસ્થ છબી જાળવી રાખવા માટે મક્કમ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની સીધી અસર હવે તેલના પુરવઠા પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના ટેન્કરોની અવરજવર અટકી જતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ સંકટની આશંકા સેવાઈ રહી છે. ભારત તેની જરૂરિયાતનું લગભગ 40% ક્રૂડ ઓઇલ આ જ માર્ગ પરથી મેળવે છે, જે હવે બંધ જેવી સ્થિતિમાં છે. તેલ સંકટના સમયે રશિયાએ ભારતને પુરવઠો પૂરો પાડવાની ખાતરી આપી છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો મુશ્કેલી વધી શકે તેમ છે. આ સમયમાં રશિયા ફરી એકવાર ભારતની મદદે આવ્યું છે. રશિયાએ ભારતને તેલ સપ્લાય કરવાની ખાતરી આપી છે અને હાલમાં ભારતીય દરિયાઈ સીમાની નજીક જ જહાજોમાં આશરે 9.5 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ હોવાના અહેવાલ છે, જે આગામી થોડા જ અઠવાડિયામાં ભારત પહોંચી શકે છે. ભારતીય રિફાઇનરી દરરોજ લગભગ 5.6 મિલિયન બેરલ ક્રૂડ પ્રોસેસ કરે છે. હાલમાં ભારત પાસે અંદાજે 25 દિવસનો તેલનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ સરકાર લાંબા ગાળાની વ્યૂહનીતિના ભાગરૂપે અન્ય વિકલ્પો પણ શોધી રહી છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાની મથકો પર કરાયેલા હુમલા બાદ સમુદ્રી માર્ગો જોખમી બન્યા છે. રશિયા ભારતની ક્રૂડની જરૂરિયાતના 40% સુધી હિસ્સો પૂરો કરવા તૈયાર છે. જોકે રશિયા પાસેથી તેલની આયાત વધારવાનો અંતિમ નિર્ણય અમેરિકા સાથે ચાલી રહેલી વ્યાપારી વાટાઘાટો અને સરકારના માર્ગદર્શન પર નિર્ભર રહેશે. મધ્ય પૂર્વના દેશોમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ યુદ્ધને લીધે આકાશની ઉડ્ડયન સીમા બંધ કરી દેવામાં આવતા દુબઈ સહિતના વિસ્તારોમાં ગુજરાતના અનેક મુસાફરો અટવાયા હતા. ફસાયેલા આ પ્રવાસીઓએ ભારત સરકારને વતન પરત લાવવા માટે આજીજી કરી હતી, જે બાદ વિશેષ વ્યવસ્થા દ્વારા મુસાફરોને સુરક્ષિત રીતે ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ ફ્લાઇટ દ્વારા 170 જેટલા પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. પરિવારજનોની ઘર વાપસી થતા એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વિમાનમાંથી બહાર આવેલા મુસાફરોએ પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 2 દિવસથી દુબઈમાં ફસાયેલા હતા અને ત્યાં બોમ્બ તેમજ મિસાઇલના ધડાકાના અવાજો વચ્ચે ભારે ડરનો માહોલ હતો. જોકે મુસાફરોએ ભારત સરકાર અને તંત્રનો આભાર માનતા કહ્યું કે મુશ્કેલીના સમયે તેમને એરપોર્ટ પર નિઃશુલ્ક સુવિધા અને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ મુસાફરો અને તેમના પરિવારોના જીવમાં જીવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ 210 મુસાફરો સાથે પણ એક ફ્લાઇટ અમદાવાદ આવી પહોંચી હતી. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના હવાઈ માર્ગ બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે. હવાઈ માર્ગ પ્રતિબંધને કારણે એર સ્પેસ 4 માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે 180 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. મુંબઈ એરપોર્ટ પર સૌથી વધુ 93 ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે દિલ્હી એરપોર્ટ પર કુલ 52 ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી. બેંગલુરુ, અને કોલકાતામાં અનુક્રમે 34 અને 5થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ વચ્ચે તેઓની 500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. એર ઇન્ડિયાએ મધ્ય પૂર્વના મોટાભાગના રૂટ્સ પરની ફ્લાઇટ્સ 5 માર્ચ 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. જોકે ફસાયેલા મુસાફરોને પાછા લાવવા માટે એર ઇન્ડિયા દ્વારા મુંબઈ દુબઈ દિલ્હી રૂટ પર મોટા કદના B777 વિમાન સાથે વધારાની ફ્લાઇટ ચલાવવાની યોજના છે. આ ઉપરાંત જેદાહ માટેની કેટલીક ફ્લાઇટ 5 માર્ચથી ફરી શરૂ કરવામાં આવી રહી છે. દોહામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે એર સ્પેસ બંધ હોવાથી હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત છે. દરમિયાન યુએઈ સરકારે મહત્વનો નિર્ણય લેતા સૂચના જારી કરી છે કે ફ્લાઇટ રદ થવાને કારણે સમયસર દેશ ન છોડી શકનારા મુસાફરો માટે યુએઈમાં વધુ રોકાણ કરનારા મુસાફરો પર ઓવરસ્ટે દંડ નહીં લગાવવામાં આવે. ભારતે રેલવે ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે. હરિયાણાના જિંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવી છે. 8 ડબ્બા સાથે આ ટ્રેન 70-80 કિલોમીટરની ઝડપે દોડી હતી. આશરે 20 કિલોમીટર સુધી આ ટ્રેનનું અંતર કાપીને તેની ટ્રાયલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનું પરીક્ષણ યથાવત રાખવામાં આવશે. પરીક્ષણ પૂર્ણ થઈ ગયા બાદ નાગરિકો માટે તેને સામાન્ય ટ્રેનોની સાથે જોડી દેવામાં આવશે. હરિયાણાના જિંદમાં હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેને પગલે આ વિસ્તારથી હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં હાઇડ્રોજન ટ્રેન માટે દેશનું મુખ્ય કેન્દ્ર સ્થાન બની રહેશે. હાઇડ્રોજન ટ્રેનની અનેક ખાસિયતો છે, જેમ કે ટ્રેન બહુ ઘોંઘાટ નથી કરતી. આ ટ્રેનને ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેનમાં એક એન્જિન આગળ અને એક પાછળ લગાવવામાં આવ્યું હોય છે. હાલમાં ડીઝલ એન્જિન અને ઇલેક્ટ્રિકથી ચાલતી ટ્રેન દેશભરમાં સક્રિય છે. ડીઝલથી ચાલતી ટ્રેનમાં ગ્રીનહાઉસ ગેસ એમિશન અને ફોસિલ ફ્યુલ યોગ્ય રીતે બળી નથી શકતા, જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેનોની ડીઝલથી ચાલતી ટ્રેનોનો એક વિકલ્પ જરૂર છે, પરંતુ તેને ચલાવવા પાછળ ખર્ચ બહુ થાય છે. ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ થાય છે. તેની સરખામણીમાં હાઇડ્રોજનથી ચાલનારી ટ્રેનો મોંઘા ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક વગર દોડી શકે છે. હાઇડ્રોજન ટ્રેન પર્યાવરણની સમતુલા જાળવવામાં મહત્વનું પ્રદાન આપી શકે છે, કેમ કે હાઇડ્રોજન સાથે પ્રાણવાયુનું રિએક્શન કરવા માટે ફ્યુઅલ સેલનો ઉપયોગ થાય છે અને વાતાવરણમાં માત્ર પાણીની ભાપ એટલે કે વરાળ અને ગરમી જ પેદા થાય છે, જેને કારણે કલુષિત ઉત્સર્જન તો નથી થતું, પણ ધ્વનિ પ્રદૂષણની માત્રા પણ ઘણી ઓછી જોવા મળે છે. હાઇડ્રોજન ટ્રેન સૌર કે વાયુ જેવા સ્ત્રોતથી મળતા ગ્રીન હાઇડ્રોજનથી પણ ચાલે છે, જેને કારણે ખર્ચ પણ ઓછો આવે છે. અને છેલ્લે ભારતના રાજકારણના સમાચાર. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પક્ષના સર્વોચ્ચ નેતા નીતીશકુમારે મુખ્યમંત્રી પદ તરીકે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. નીતીશકુમારે આ માટે એવું કારણ આપ્યું છે કે તેઓ હવે રાજ્યસભાના સભ્ય બનવા માગે છે. રાજ્યસભાના સાંસદ બનવાની તેમની ઈચ્છા કારકિર્દીના પ્રારંભથી જ હતી, કેમ કે તેઓ વિધાનસભા અને સંસદના બંને ગૃહમાં સભ્ય બનવા માગતા હતા. રાજકીય હલચલ મચી ગઈ તેનું કારણ એ પણ છે કે વિરોધ પક્ષોએ ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવીને જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જોડે જે પણ પક્ષ ગઠબંધન કરે છે તેના હાલ નીતીશકુમાર જેવા જ થાય છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી બિહારની અંદર પોતાના મુખ્યમંત્રીની નિમણૂક કરવા માગે છે. અને તેથી જ જ્યારે ભાજપ અને જેડીયુએ સાથે મળીને બિહારમાં જંગી બહુમતી સાથે ચૂંટણી જીતી, ત્યારથી જ બિહારના મુખ્ય પ્રધાન તરીકે નીતીશકુમારની નિમણૂક તો થઈ, પણ તેમની પર સતત છેલ્લા કેટલાક મહિનાઓથી એવું દબાણ ચાલતું હતું કે તેમણે મુખ્યમંત્રી પદે તરીકે રાજીનામું આપવું જોઈએ અને આ માટે ભારતીય જનતા પાર્ટીએ વચલો રસ્તો ખાડતા તેમને રાજ્યસભાના સાંસદ બનાવવા માટેની ઓફર કરી હતી, જે નીતિશ કુમારે સ્વીકારી લીધી હતી. હવે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ આગામી દિવસોમાં લેશે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
ચાલો હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી. ભારતીય ટીમે ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. તો ચાલો તે અંગેની વધુ વિગતો મેળવીએ ભવેનભાઈ પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના T20 વર્લ્ડ કપના સમાચાર પર નજર નાખીએ. ભારતે T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે ફાઇનલ આગામી રવિવારે 8 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. ગઈકાલે રમાયેલી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બ્રુકે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી. ભારતે 20 ઓવરોમાં 7 વિકેટે 253 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે જોરદાર લડત આપતા 20 ઓવરોમાં 7 વિકેટે 246 રનનો સ્કોર કર્યો હતો. ભારતના ઓપનર સંજુ સેમસને 22 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 89 રન ફટકાર્યા હતા અને સતત બીજી નોકઆઉટ મેચમાં તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. સુપર 8ની મેચમાં તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે 97 રનની ઇનિંગ રમી હતી. અભિષેક શર્મા વધુ એક વખત નિષ્ફળ જતા 9 રને આઉટ થયો હતો. સંજુ સેમસન અને ઈશાન કિશને બીજી વિકેટની 97 રનની ભાગીદારી 7.3 ઓવરોમાં નોંધાવી હતી. ઈશાન કિશને 18 બોલમાં 39, તે પછી શિવમ દુબેએ 25 બોલમાં 43, હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 27 અને તિલક વર્માએ 7 બોલમાં 21 રન ફટકારી રન રેટ પ્રતિ ઓવર 12+ રાખ્યો હતો. સૂર્યકુમાર યાદવ 11 રન બનાવી નિષ્ફળ રહ્યો હતો. ઇંગ્લેન્ડના બોલર આર્ચરે 4 ઓવરોમાં 61 રન આપી 1 વિકેટ લીધી હતી. અન્ય બોલરો પણ ખર્ચાળ રહ્યા હતા. 254નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલ ઇંગ્લેન્ડ દબાણ હેઠળ ઝડપથી વિકેટ ગુમાવીને હારશે તેમ લાગતું હતું, પણ બેથલે તેની કારકિર્દીની યાદગાર ઇનિંગ રમતા 48 બોલમાં 8 ચોગ્ગા 7 છગ્ગા સાથે 105 રનની બેટિંગ કરતા એક તબક્કે ભારત તનાવ હેઠળ આવી ગયું હતું. બુમરાહે ઇનિંગની 18મી ઓવરમાં 6 અને હાર્દિક પંડ્યાએ 19મી ઓવરમાં 9 રન ન આપ્યા હોત તો ઇંગ્લેન્ડ કદાચ જીતી પણ ગયું હોત. બેથલને 7 આપતા વિલ જેક્સે 20 બોલમાં 35 રન નોંધાવ્યા હતા. બ્રુક 7, સોલ્ટ 5, બટલર 25, બેન્ટોન 17, સામ કરન 18 રને આઉટ થયા હતા. આર્ચરે 4 બોલમાં 19 રન 3 છગ્ગા ફટકારીને કર્યા હતા. ભારતના વિજયમાં અક્ષર પટેલે બ્રુકનો રનિંગ કેચ દંગ થઈ જવાય તેમ ઝડપી લીધો હતો. તે પછી જેક્સનો બાઉન્ડ્રી લાઇન પર ડાબી તરફ દોડીને તેણે કેચ ઝડપ્યો, પણ તે બાઉન્ડ્રી બહાર ચાલ્યો જતા સમય સૂચકતા વાપરી તેણે નજીક ઉભેલ શિવમ દુબેને તે કેચ ઝીલવા આપ્યો હતો. 2 નિર્ણાયક કેચમાં અક્ષરે ભૂમિકા ભજવી હતી. હાર્દિક પંડ્યાએ બેટિંગ ઉપરાંત 2 વિકેટ સાથે નિર્ણાયક 19મી ઓવર તેમજ બેથલને રનઆઉટ કરતો થ્રો પણ નાખ્યો હતો. બુમરાહે બ્રુકની વિકેટ ઝડપી હતી. આમ ગુજરાત રાજ્યના 3 ખેલાડીઓનું વિજયી યોગદાન રહ્યું હતું. ભારત હવે સતત બીજી વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાથી 1 વિજય જ દૂર છે. આ મેચ જોવા સેલિબ્રિટીઓ અને ક્રિકેટરો આવ્યા હતા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, નીતા અંબાણી, ફિલ્મ અભિનેતા રણબીર કપૂર, આલિયા, અનિલ કપૂર, વરુણ ધવન, ધોની, તેમના પત્ની સાક્ષી, રોહિત શર્મા, KL રાહુલની હાજરી આકર્ષણ જમાવતી હતી. તો આ હતા ભારતના T20 વર્લ્ડ કપના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, હાલમાં ઓસ્ટ્રેલિયન સરકારે વિઝા ફીસમાં કેટલાક ફેરફાર કર્યા છે. શું છે આ ફેરફાર? ચાલો જાણીએ વિગતો વત્સલભાઈના આ અહેવાલમાં.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયન સરકારે 1 માર્ચથી ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા સબક્લાસ 485ની વિઝા ફીમાં ધરખમ વધારો કર્યો છે. તો આ વધારો કેમ કર્યો છે અને વિઝાની અરજી કરતા લોકો પર શું અસર થશે એ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે હોસેલ્સ ગ્રુપ તરફથી માઇગ્રેશન એજન્ટ પાર્થભાઈ પટેલ. પાર્થભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
ખૂબ આભાર વત્સલભાઈ તમારો મને અહીં ઇન્વાઇટ કરવા બદલ.
પાર્થભાઈ, ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા સબક્લાસ 485 કે જે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અહીંયા ઓસ્ટ્રેલિયા ભણવા આવે છે અને એમનો અભ્યાસ પૂરો કર્યા પછી એ લોકો 2 વર્ષના જે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મેળવતા હોય છે, એ સબક્લાસ 485માં ઓસ્ટ્રેલિયન સરકારે એની ફીમાં ઘણો વધારો કર્યો છે, તો એ વિશે વિસ્તારથી જણાવશો.
જે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા છે જેનો સબક્લાસ છે 485 વિઝા, તો એ વિઝા જનરલી જે સ્ટુડન્ટ અહીંયા 2 વર્ષનો કોર્સ ભણતા હોય મિનિમમ, એ લોકો જનરલી વર્ક પરમિટ માટે એપ્લાય કરી શકે છે. એટલે આ વર્ક વિઝા છે જેમાં ફૂલ ટાઈમ વર્ક રાઇટ્સ હોય છે. તો આની ફીસ જનરલી ગવર્મેન્ટ અત્યાર સુધી ચાર્જ કરતું $2300 જે મેઇન એપ્લિકેન્ટ માટેની ફીસ છે. અને એમના જો ડિપેન્ડન્ટ હોય કે જે 18 વર્ષથી ઉપરના હોય તો એમની ફીસ 1150, અને જો એમના કોઈ ચાઇલ્ડ હોય તો પર ચાઇલ્ડ $580ની જે ફીસ હોય તમારે પે કરવી પડતી હતી. હવે ગવર્મેન્ટે રિસન્ટલી અનાઉન્સમેન્ટ કર્યું છે કે આ ફીસ વધારીને લોકોએ ડાયરેક્ટલી ડબલ એટલે 2 ગણી કરી નાખી છે. એટલે $2300ની બદલે પ્રાઇમરી એપ્લિકેન્ટને હવે $4600ની વિઝા ફીસ પે કરવી પડશે. જે ડિપેન્ડન્ટ હોય એમને 1150 થી 2300ની ફીસ પે કરવી પડશે, અને 580 જે ચિલ્ડ્રન હોતા હતા એમને હવે 1160 પે કરવી પડશે. એટલે મતલબ જે ડબલ વધારો કરવામાં આવ્યો છે, જે કોઈ એવો ધાર્યો નહોતો ને એ બી આ ટાઈમે જયારે ઘણા બધા સ્ટુડન્ટને એમની સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશન મૂકવાની હોય, કારણ કે સ્ટુડન્ટ વિઝા જનરલી એમના 15 માર્ચની આજુબાજુ એક્સપાયર થતા હોય, એટલે એ લોકોને આ સારી એવી રીતે અફેક્ટ કરશે.
બરાબર. તો પાર્થભાઈ, એનો મતલબ એમ કે એ લોકોએ ડબલ વધારો કર્યો, 100% વધારો કર્યો, પણ ઘણી વખત ઓસ્ટ્રેલિયન સરકાર સમયાંતરે દરેક વિઝાની ફીમાં વધારો કરતી આવે છે, અને આપણે જોયું છે કે એના માટે જ્યારે વધારો કરવાના હોય ત્યારે 1 જુલાઈ કે 1 જાન્યુઆરીથી વધારો અમલમાં આવતો હોય છે, અને એના માટે પણ પ્રાયર કોઈ નોટિસ આપવામાં આવતી હોય છે 4 વીક પહેલા કે ભાઈ આ વિઝાની ફીમાં આટલો વધારો આ તારીખથી લાગુ થશે. તો શું આ વખતે આવી કોઈ નોટિસ આપવામાં આવી હતી?
તમારી વાત તદ્દન સાચી છે કે જનરલી ગવર્મેન્ટ નવું ફાઈનાન્શિયલ યર ચાલુ થાય એટલે કે 1 જુલાઈ જયારે વર્ષ નવું ચાલુ થાય ત્યારે લોકો ફીસ મોસ્ટ ઓફ વિઝાની વધારતા હોય છે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ ડ્યુરિંગ ધ યર તમારી ફીસમાં કોઈ વધારો કે ઘટાડો એવો કઈ જોવામાં આવતો નથી. ઘટાડો તો જોકે થતો નથી, પણ વધારો એવો કઈ જોવામાં આવતો નથી. પણ બેઝિકલી જનરલી ગવર્મેન્ટ દરેક 9 વર્ષ ચાલુ થાય ફાઈનાન્શિયલ યર જે જુલાઈમાં ઓસ્ટ્રેલિયામાં ચાલુ થતું હોય છે, તો ત્યારે જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે CPI કાં તો આપણે મોંઘવારી કહીએ એ પ્રમાણે લોકો ફીસ વધારતા હોય છે. જનરલી CPI ઇન્ડેક્સ 3-4% આજુબાજુ હોય છે, જે કરંટ યર માટે 3.8%. એટલે માન લો ગયા વર્ષની ફી માન લો $2300 હોય, તેની ઉપર 3.8 કે 4% વધારો ગવર્મેન્ટ કરી જે બી ફીસ થતી હોય એ ગવર્મેન્ટ જનરલી ઇમ્પ્લિમેન્ટ કરતું હોય છે. પણ ગવર્મેન્ટે આવું ના કરીને અંધારા ટાઈમે બેઝિકલી માર્ચમાં ફીસ વધારી, અને એ બી 3.8-4% જે CPI ઇન્ડેક્સ હોય છે એને મતલબ કોઈ કમ્પેરિઝનમાં ના લઈને ડાયરેક્ટલી 2 ગણી એટલે 100% ફીસ વધારવામાં આવી છે, જે કઈ ધારેલું એક્સપેક્ટેડ નથી. અને બીજી વસ્તુ, જનરલી ગવર્મેન્ટ એનાઉન્સ પહેલા કરતું હોય છે, જેમ કે જુલાઈની બી વાત હોય તો જનરલી જૂનમાં મિડ કે જૂન એન્ડ સુધી એ લોકો એનાઉન્સ કરી દેતા હોય કે અમે આ નવું ઇન્સ્ટ્રુમેન્ટ લાવશું અને આ ફીસ આ પ્રમાણે વધશે. પણ આ વખતે ગવર્મેન્ટે અંધકારમાં બેઝિકલી રાખીને ફીસ ડાયરેક્ટલી બીજા દિવસથી ડબલ કરી દીધી છે. એટલે જે દિવસે એમને ફીસ વધારો કર્યો એ દિવસે પબ્લિશ એમને કર્યું કે ભાઈ અમારી ફીસ આ થઈ ગઈ છે. એટલે આની કોઈને કોઈ જાણ હતી જ નહીં કે ભાઈ આવું કોઈ થવાનું છે, કારણ કે એવું હોત તો મે બી સ્ટુડન્ટ થોડા દિવસ પહેલા એપ્લાય કરી લેતા, કારણ કે એમના વિઝા 15 માર્ચના રોજ એક્સપાયર થતા હોય છે. 15 દિવસમાં એ લોકોનો કોઈ એવો ચેન્જ સિચ્યુએશન થવાની નથી, તો એ લોકોએ 1 માર્ચ પહેલા એમના વિઝા લોન્ચ કરી શક્યા હોત. પણ ગવર્મેન્ટે એવું લાગે છે કે જાણી જોઈને કે જેથી કરીને સ્ટુડન્ટ કોઈ એવી રીતે આનો ફાયદો ના ઉઠાઈ લે, એટલા માટે એ લોકોએ કીધા વગર જ આનો ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટ કરી દીધા છે.
બરાબર. ઓસ્ટ્રેલિયન સરકારે શું એનું કોઈ કારણ આપ્યું છે કે કેમ 100% જેટલી ફી વધારી છે?
ગવર્મેન્ટે તો એના માટે કોઈ એનાઉન્સમેન્ટ કર્યું નથી, કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. જનરલી એવું બી થાય છે કે જયારે બી કોઈ નવું લેજિસ્લેશન આવે તો એનું એક પર્પઝ આવતું હોય કે અમે કેમ આવું કંઈક કરવા માંગીએ છીએ, કોઈ રિક્વયરમેન્ટ ચેન્જ થતી હોય કે ફીસ અપડેટ થતી હોય તો ગવર્મેન્ટ જનરલી આનું અપડેટ આપતું હોય છે. પણ અત્યારે આ વખતે ગવર્મેન્ટે કોઈ ટાઈપનું ઇન્ફોર્મેશન એઝ સચ આપી નથી. પણ અમને એવું લાગે છે કે ગવર્મેન્ટ હમણાં થોડુંક વધારે સ્ટ્રિક્ટ ચાલી રહ્યું છે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીને લઈને. ઘણા બધા રીસન્ટ ફેરફાર્સ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝમાં થઈ રહ્યા છે અને જે સ્ટુડન્ટ વિઝાનું પ્રોસેસિંગ બી છે એ બી થોડું સ્ટ્રિક્ટ થઈ રહ્યું છે. તો એને જોઈને એવું લાગે છે કે થોડું ગવર્મેન્ટ એને લઈને થોડું સ્ટ્રિક્ટ કરવા માંગે છે. પણ બેઝિકલી ગવર્મેન્ટે ઓફિશિયલી કોઈ એનું સ્ટેટમેન્ટ આપ્યું નથી.
હાલમાં જ્યારે કોસ્ટ ઓફ લિવિંગ, જીવન નિર્વાહ ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને જે સ્ટુડન્ટ્સ અહીંયા ઓલરેડી પહેલેથી સંઘર્ષ કરતા હોય છે એમને આ ફી વધારો કેટલો અસર કરી શકે છે, આપે શું નોંધ્યું છે?
જો જનરલી સ્પીકિંગ કેવું હોય છે કે જે સ્ટુડન્ટ્સ હોય છે એ જનરલી ટાર્ગેટ એવું કરતા હોય કે એમના વિઝા 15 માર્ચના રોજ પતતા હોય. જનરલી આ એમના માટે છે કે જેમને કોર્સ લાસ્ટ ઇયર જે નવેમ્બરમાં કોર્સ એમનો ફિનિશ થતો હોય કે ડિસેમ્બરમાં એમનો કોર્સ ફિનિશ થતો હોય છે, એમના વિઝા જનરલી 15 માર્ચના રોજ એક્સપાયર થતા હોય છે. એટલે એ લોકો સ્ટુડન્ટ જે બી છે કે જેમના વિઝા કોર્સ હમણાં રિસેન્ટલી પત્યો છે એ લોકો ટાર્ગેટ કરતા હોય કે એમના વિઝાના એન્ડના નજીક બને એટલું એપ્લાય કરે, જેથી કરીને એમને એટલા વિઝા વધારે ડ્યુરેશન ના મળે. કારણ કે તમે જેટલું લેટ એપ્લાય કરો અકોર્ડિંગલી તમારા વિઝા જેટલા લેટ ગ્રાન્ટ થાય એ તારીખથી તમને જે બી 2 વર્ષ કે 3 વર્ષ મળવા પાત્ર જે બી વિઝા હોય ડ્યુરેશન એ તમને એ રીતે ગ્રાન્ટ થતું હોય. એટલે બધા સ્ટુડન્ટ ટ્રાય કરે છે આજકાલ કે અમે બને એટલું લેટ એપ્લાય કરીએ જેથી કરીને અમને વધારે વિઝા ડ્યુરેશન ના મળે. એટલા માટે બધા સ્ટુડન્ટ વેઇટ કરતા હતા કે અમે ક્લોઝ ટુ 15 માર્ચ એટલે 10 માર્ચની આજુબાજુ વિઝા લોન્ચ કરશું. પણ એટલા માટે સારા એવા લોકોએ એમના સ્ટુડન્ટ વિઝા લોન્ચ નતા કર્યા, અનલેસ કે થોડા ઘણા એપ્લિકન્ટ એવા હોય કે જેમને એમની જોબમાં એમના વિઝા આપવા પડતા હોય છે નહીં તો એમની જોબ કન્ટિન્યુ ના થાય એવું કંઈક રીઝન હોય તો એ લોકોએ પહેલા એડવાન્સમાં એપ્લાય કરી દીધા હતા. મારા માટે બી મારી જોડે એક સ્ટુડન્ટ હમણાં ફ્રાઇડે જ આવ્યો હતો અને કહેતો હતો કે મારે સ્ટુડન્ટ 485 વિઝા લોન્ચ કરવા છે. પણ મેં એને થોડું પુશ આઉટ કરીને કે કીધું કે ભાઈ એપ્લિકેશન નાખી દે, 15 દિવસનો ટાઈમ બાકી છે, મને બી નથી ખબર કે આવી ફીસ વધવાની છે. પણ મેં એને પુશ કર્યું અને એના વિઝા એ દિવસ ફ્રાઈડેના લોન્ચ કર્યા અને ઇમ્પ્લિમેન્ટેશન સન્ડે આવ્યું. એમને એવું કોઈ બજેટ પ્લાન નતું કે આવી કોઈ તમારે ફીસ બી પે કરવી પડશે. કારણ કે $100-200માં કોઈ ચેન્જીસ આવ્યો હોય તો કોઈ સ્ટુડન્ટ એવું એક્સપેક્ટ કરે અને સબમિટ કરી દે. અત્યારે એમની જોડે ચોઈસ નથી એવું લાગે છે. ગવર્મેન્ટે એનો બેઝિકલી ઇન અ વે ફાયદો જ ઉઠાવ્યો છે કે એનાઉન્સ કર્યું નહીં, સ્ટ્રેટ અવે ઇમ્પ્લિમેન્ટેશન લાવી દીધું. એટલે સારા એવા સ્ટુડન્ટ છે કે જેમની જોડે બજેટિંગનો કન્સર્ન આવતો હતો, કારણ કે એ સ્ટુડન્ટ વિઝાની લાઈફમાંથી હજુ બહાર જ નીકળે છે, ફૂલ ટાઈમ વર્ક રેટ હજુ એમને હવે ચાલુ થશે અને એમને જે એક્સપેન્સ છે સારા એવા જે હવે પે કરવા પડશે. સિંગલ એપ્લિકન્ટ હોય તો $2300નો એક્સ્ટ્રા ખર્ચો અને જો ડિપેન્ડન્ટ હોય અને જો ચિલ્ડ્રન બી હોય તો તેમના માટે સારો એવો ખર્ચો વધી જશે. અમારું એક ઓથોરિટી છે કોલ્ડ માઇગ્રેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્ટ્રેલિયા, તો એમના થ્રુ એ લોકો બી ઇન્કવાયરી ગવર્મેન્ટને નાખી છે કે કેમ તમે આવો ચેન્જ લાવ્યો અને ઇફ યુ કેન તમે રીકન્સિડર અને કરી શકો છો કે ફીસનું, જે મને થોડું અઘરું લાગે છે.
બરાબર. બીજી તરફ SBS ગુજરાતીએ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સનો કોન્ટેક્ટ કર્યો હતો અને એમને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા સબક્લાસ 485ની જે વિઝાની એપ્લિકેશનની ફી વધારી છે એના કારણ તથા અગાઉથી સૂચિત ન કર્યું અને એમણે અમલમાં મૂક્યો એ અંગે સવાલો પૂછ્યા હતા ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે કેટલી ફી વધી છે એનો જ જવાબ આપ્યો હતો અને આ ઉપરાંત એમણે જણાવ્યું હતું કે ધ ડિપાર્ટમેન્ટ હેઝ નથિંગ ફર્ધર ટુ એડ. એટલે ડિપાર્ટમેન્ટ આ મુદ્દે કોઈ જ ટિપ્પણી કરવા માંગતું નથી તેવો અમને એક સત્તાવાર જવાબ આપવામાં આવ્યો છે. પાર્થભાઈ, આજે તમે સમય ફાળ્યો અને અમારી સાથે જોડાયા અને વિસ્તારથી 485 વિઝાની જે અરજીની ફીમાં વધારો કરવામાં આવ્યો છે એ બદલ વાત કરી હું વત્સલ પટેલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
થેન્ક યુ વત્સલભાઈ.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
બેશુમાર મોટા શહેરોમાં એક છેડેથી બીજા છેડે કિફાયતી દરે પહોંચાડતી આ સેવા અંગે વધુ માહિતી મેળવીએ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનના આ અહેવાલમાં સંતોષભાઈ પટેલ પાસેથી.
આપ સાંભળી રહ્યા છો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ SBS ઓડિયો પોડકાસ્ટ, જે તમને આ દેશમાં સ્થાયી થવામાં અને ઓસ્ટ્રેલિયાને જાણવામાં મદદ કરશે.
મોટા ભાગના દેશોની જેમ ઓસ્ટ્રેલિયામાં જાહેર પરિવહન એ ફરવા માટેનો સૌથી સસ્તો અને સરળ રસ્તો છે. તેમાં ટ્રેમ, બસ, ટ્રેનો અને ફેરી જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ત્યારે દરેક રાજ્ય અથવા પ્રદેશનું પોતાનું પરિવહન નેટવર્ક હોય છે. આજના આ અહેવાલમાં જાહેર પરિવહનોનો ઉપયોગ કરવા વિશે કેટલીક મૂળભૂત બાબતોની જાણકારી મેળવીશું. ઘણા લાંબા સમયથી અહીંયા રહેતા લોકો પહેલાથી જ તે વસ્તુને જાણે છે. ઉદાહરણ તરીકે, જો ટિકિટ નિરીક્ષક તમારી ટિકિટ તપાસે તો શું થાય છે, અને જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે કેવા પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી. તો ચાલો વધુ વિગતો આજના આ અહેવાલમાં મેળવીએ. તમે સામાન્ય રીતે કામ પર કેવી રીતે જાઓ છો? આ પ્રશ્ન ઓસ્ટ્રેલિયન સ્ટેટિસ્ટિક બ્યુરો 1976થી દરેક રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં પૂછે છે. લગભગ 50 વર્ષથી મોટાભાગના લોકોએ એ જ રીતે જવાબ આપ્યો છે કે તેઓ કાર ચલાવીને કામ પર જાય છે. 4માંથી ફક્ત 1 ઓસ્ટ્રેલિયન કામ પર જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. પ્રાદેશિક વિસ્તારોમાં રહેતા લોકો માટે જાહેર પરિવહન મર્યાદિત હોઈ શકે છે અથવા ઉપલબ્ધ ન પણ હોય, પરંતુ મોટા શહેરોમાં જાહેર પરિવહન ઘણીવાર ઝડપી, સસ્તું અને ક્યારેક ફરવા માટેનો એકમાત્ર વ્યવહારુ રસ્તો હોય છે. મોટાભાગના મોટા શહેરો અને ઘણા નગરોમાં લોકો જાહેર પરિવહનની ચૂકવણી કરવા માટે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરે છે. સિડની યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન નેલ્સન કહે છે કે ઓસ્ટ્રેલિયા દરેક મોટા શહેરોમાં જાહેર પરિવહન માટે અલગ અલગ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરે છે. ગ્રેટર સિડનીમાં ઓપલ, ગ્રેટર પર્થમાં સ્માર્ટ રાઇડર, મેલબર્નમાં માઇકી અને બ્રિસ્બેન અને દક્ષિણ પૂર્વ ક્વિન્સલેન્ડમાં ગો કાર્ડનો ઉપયોગ થાય છે. તેઓ વધુમાં સમજાવે છે કે આ કાર્ડ સમગ્ર રાજ્યોને બદલે ચોક્કસ વિસ્તારોમાં કામ કરે છે.
So OPAL in Sydney, it's not yet a New South Wales-wide payment card, but it's primarily the Greater Sydney area. The same applies in Western Australia, where they have the Smart Rider card for use in the Greater Perth area. In Melbourne, it's called the Mikey card, and in Brisbane and Southeast Queensland, it's called the Go card.
પ્રોફેસર જ્હોન નેલ્સન કહે છે કે જાહેર પરિવહન માટે સ્માર્ટ કાર્ડ પહેલીવાર ઉપયોગ કરનારાઓ માટે પણ વાપરવા ખૂબ જ સરળ હોય છે. તે ક્રેડિટ કાર્ડના કદના હોય છે જેમાં પૈસા પહેલેથી ઉમેરવામાં આવે છે, અને આ કાર્ડ બસ, ટ્રેન, ટ્રેમ અને ફેરી પર પણ વાપરી શકાય છે. તેઓ ટૂંકમાં સમજાવે છે કે મુસાફરો ટ્રીપ શરૂ કરતા પહેલા નિશ્ચિત મશીનમાં ટેપ કરે અને મુસાફરી સમાપ્ત કરતી વખતે ગેટ પાસે અથવા તો રીડર મશીન પર કાર્ડ ટેપ કરીને મુસાફરી તેઓ સમાપ્ત કરી શકે છે.
It's usually about the size of a credit card, and it's something that you can preload with value, and you use it to access the public transport system, be that bus, train, tram, or ferry. It's very simple to use. Sometimes there'll be a gate or a barrier where you have to tap your card for the barrier to open. In other cases, there may simply be a payment pole with a card reader to tap on and tap off.
ઓસ્ટ્રેલિયામાં જાહેર પરિવહન પર સપ્તાહના અંતે અને જાહેર રજાઓ પર ડિસ્કાઉન્ટ ભાડાની મર્યાદા સાથે ઉપલબ્ધ હોય છે. ટ્રાન્સપોર્ટ ફોર ન્યૂ સાઉથ વેલ્સના હોવર્ડ કોલિન્સ સમજાવે છે કે ઓપેલ સિસ્ટમ મુસાફરોને એક દિવસ કે અઠવાડિયામાં કેટલી ચૂકવણી કરવી તે મર્યાદિત કરે છે. એકવાર દૈનિક મર્યાદા પહોંચી ગયા પછી ટ્રીપ્સ મફત થતી હોય છે, અને ઓપેલ પર સાપ્તાહિક મહત્તમ ભાડું $50 હોય છે.
On public transport, works out the cost for your journey, and then there's a daily maximum. Then the rest of your travel for the rest of the day is free. And if you travel for a week, the maximum fare you'll ever pay for any journey you made in OPAL is $50.
તમે ક્યાં અને કયા રાજ્યમાં છો તેના આધારે નિયમો બદલાઈ શકે છે, તેથી સ્થાનિક પરિવહન જરૂરિયાતો તપાસવી મહત્વપૂર્ણ છે. કેટલાક પ્રાદેશિક વિસ્તારોમાં, જેમ કે વિક્ટોરિયાના ભાગોમાં, કાગળ અથવા ઈ ટિકિટનો ઉપયોગ હજુ પણ કરાય છે, અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં તમે હજુ પણ રોકડથી ચૂકવણી કરી શકો છો. ન્યૂ સાઉથ વેલ્સમાં હોવર્ડ કોલિન્સ કહે છે કે લગભગ 60% ટ્રીપ્સ હવે બેંક કાર્ડ, ફોન અથવા ઇલેક્ટ્રોનિક ઘડિયાળો સાથે સંપર્ક વિના ચૂકવણીનો ઉપયોગ કરે છે, જો કે આ વ્યવસ્થા હજુ સુધી દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી.
A lot of people nowadays use their own credit or debit card, their own bank card. And 60% of all of our transactions now are using your bank card. Now, not all states and cities have that facility yet. But as I said, nowadays, more and more people are using their own bank card. Sometimes their watch, sometimes their phone.
જો મુસાફરી દરમિયાન કાર્ડ ટેપ કરવું એટલે કે ચાલુ કે બંધ કરવાનું ભૂલી જાઓ અથવા મશીન કામ ન કરતું હોય તો મુસાફરોએ ત્યાં ઉપસ્થિત સ્ટાફને પૂછવું જોઈએ અથવા તેમના પરિવહન અધિકારીની વેબસાઇટ તપાસવી જોઈએ. ટિકિટની તપાસણી એટલે કે ટિકિટનું ચેકિંગ અધિકૃત અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, જેઓ પ્રથમ પોતાનું આઈડી બતાવશે અને તમારા સ્માર્ટ કાર્ડ અથવા બેંક કાર્ડને સ્કેન કરશે. હોવર્ડ કોલિન્સ કહે છે કે અધિકારીઓ ફક્ત મુસાફરીની વિગતો જોઈ શકે છે, વ્યક્તિગત અથવા બેંકિંગ માહિતી તેઓ જોઈ શકતા નથી.
When you give them your credit card, they don't have any access to your banking information. All they know is where and how you tapped on or off or you completed a transaction. So there's no worries about addresses or other information on your credit or debit card.
મુસાફરોએ તપાસ કરવી જોઈએ કે તેઓ કન્સેશન ભાડા માટે લાયક છે કે નહીં, જેમ કે વિદ્યાર્થીઓ અથવા તો પેન્શનરો, અને તેઓએ હંમેશા આ વસ્તુના પુરાવા સાથે રાખવા જોઈએ, કારણ કે રાજ્ય પ્રમાણે નિયમો બદલાય છે. ટિકિટિંગ સમસ્યાઓ અથવા માન્ય ટિકિટ વિના મુસાફરી કરવા માટે ધૂમ્રપાન કરવા, દારૂ પીવા અથવા સીટ પર પગ મૂકવા જેવા વર્તન માટે દંડ જારી કરી શકાય છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના ચાર્લોટ હેસ ચેતવણી આપે છે કે ચૂકવવામાં ન આવેલા દંડ વધી શકે છે અને ક્રેડિટ રેકોર્ડ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ જેવી બાબતોને તેની અસર થઈ શકે છે. ત્યારે બીજી બાજુ તેમની સામે ઓથોરિટીની વેબસાઇટ દ્વારા અપીલ પણ કરી શકાય છે.
There's a team that look at our infringements. You just have to go onto our website and you can find out how to appeal the infringement. You know, what I would say though is please don't just put the fine in a drawer and forget about it, because those fines can escalate to what we call the fines enforcement register, which means that it's out of our hands and it impacts credit, it impacts your ability to get a driver's license.
કટોકટી અથવા સેવા વિક્ષેપના કિસ્સાઓમાં મુસાફરોએ જાહેરાતો, સ્ટાફની સૂચનાઓનું પાલન કરવું અને જરૂર પડે મદદ બિંદુઓનો ઉપયોગ કરવો જોઈએ. ઓસ્ટ્રેલિયાના જાહેર પરિવહનમાં મુસાફરીને સુરક્ષિત રાખવા માટે સીસીટીવી અને ગણવેશમાં સુરક્ષા કર્મચારીઓ ઉપલબ્ધ હોય છે. શ્રીમતી ચાર્લોટ હેસ કહે છે કે સુરક્ષા કર્મચારીઓ મદદ કરવા માટે હાજર રહે છે અને જો મુસાફરો અસુરક્ષિત અથવા અસામાજિક વર્તનને જુએ અથવા તો અનુભવે તો તેઓ તેમનો સંપર્ક કરી શકે છે.
In some countries, security personnel, you know, may not be trusted or they have very bad experiences with them. Our security personnel are here to help. And that's their primary role, is to keep people safe, to keep them moving. And so, you know, I would say if they either witness antisocial behaviour or themselves are subject to untoward behaviour, you are safe to go and speak to a security officer.
ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના જાહેર પરિવહનમાં અપંગ લોકો, વૃદ્ધ મુસાફરો અને પ્રેમ ધરાવતા એટલે કે નાના બાળકોની ટ્રોલી સાથે મુસાફરી કરતા માતા પિતા માટે પ્રાથમિકતાવાળી બેઠક વ્યવસ્થા, પગથિયા વગરની સુવિધા અને મદદની સુવિધા આપવામાં આવે છે. જો કે સુવિધાઓ સ્થાન પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. વ્યસ્ત સમયે મુસાફરી દરમિયાન મુસાફરો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ જરૂર પડે ઊભા રહે અને બીજાઓને પહેલા અંદર આવવા કે બહાર નીકળવા દે, જ્યારે ડ્રાઈવરોનું ધ્યાન ન ભટકાવવું અથવા સીટ ન આપવા જેવા સરળ નિયમો સામાન્ય છે. પ્રોફેસર નેલ્સન ગાડીના શાંત ડબ્બાઓ માટે તપાસ કરવાની સલાહ આપે છે, જ્યાં મોટેથી વાત કરવાની અથવા ફોન કોલ કરવાની મંજૂરી હોતી નથી અને સામાન્ય રીતે સંકેતો દ્વારા અને ઘોષણાઓ સાથે તેનો અમલ કરવામાં આવે છે.
New users should understand that if you see a coach designated as a quiet coach, that means no loud conversation, that means no taking phone messages, and the signage will usually be backed up by announcements. Quiet coaches tend to be pretty well respected, and people shouldn't be surprised if a complete stranger turns around and says, "Can you stop talking? You're in a quiet coach."
Shrimati Hayes kahe chhe કે ગાડીમાંના શાંત ડબ્બાઓની બહાર પણ મુસાફરોએ એકબીજાનો વિચાર કરવો જોઈએ. આમાં સંગીત અથવા પોડકાસ્ટ સાંભળતી વખતે તેનો અવાજ ધીમો રાખવાનો સમાવેશ થાય છે, જેથી દરેક વ્યક્તિ આરામદાયક મુસાફરીનો અનુભવ કરી શકે.
Not having your headphones, you know, blaring the latest Metallica album is good. We don't have quiet carriages here in Perth, but not everyone wants to listen to the true crime podcast that you are listening to. So things like that, it's just the basic level of etiquette that we would expect.
Zoe Thomaido dwara prastut aa ahval SBS Gujarati par tame sambhdyo. સંતોષ પટેલ પાસેથી.
આપ સાંભળી રહ્યા હતા SBS ઓડિયો પોડકાસ્ટ. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ શ્રેણીના વધુ એપિસોડ માટે મુલાકાત લો sbs.com.au/australiaexplained.
મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે, તો આજના કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.